टॉपिक जादू, मजलिस नंबर 4। माशा हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम, हस्बुनल्लाह निअमल वकील, निअमल मौला निमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर रहीम। वस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाए वल मुरसलीन, हबीबिना व नबीना व शफीअनिल मुद्नबीन, व रहमतिल आलमीन, व बिल कासिमे मुहम्मद। اللهم صل على محمد وآل محمد وأجل فرجهم والأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم أخرجني من ظلمات الوهم وأكرمني بنور الفهم. اللهم افتح علينا أبواب رحمتك وانشر علينا خزائن علومك برحمتك يا أرحم الراحمين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. يا رب الزهراء بحق زهراء، اس صدر زهراء بجهور الحجة. اللهم صل على محمد وآل محمد وجل فرج. سوگواران مظلوم کربلا، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اے ماں تیری مشکور ہوں کیا تیری عطا ہے، اے ماں تیری مشکور ہوں کیا تیری عطا ہے، شبیر پہ رونا تیری گودی سے ملا ہے، شبیر پہ رونا تیری گودی سے ملا ہے، ہاتھوں سے مجھے تو نے کھلایا ہے تبرک، ہاتھوں سے مجھے تو نے کھلایا ہے تبرک، احسان تیرا میری رگ رگ میں بسا ہے، احسان تیرا میری رگ رگ میں بسا ہے. یہ نعرے یہ صلوات یہ سجدے یہ نمازیں، یہ نعرے یہ صلوات یہ سجدے یہ نمازیں، ہر ایک عمل تیری ہی گودی سے ملا ہے. اللہم صل علی محمد و آل محمد و اجل فرج. عزیزو، جادو پرا چوتھی مجلس شروع تھے لیجی. مجاہیس اہل بیت علیہ السلام نی حدیث سی اپنی مجلس کی شروعات تھا. یقیناً عزیزان گرامی، پروردگار عالم تھی اپنے دعا کریے خدا تنے محمد انے آل محمد نواز دو. اے مارا کریم آقا، اے مارا رحیم مولا، دنیا میں جاں جاں امام زمانہ نا چاہوا والا چھے، پروردگار ہر ایک نے جادو کروا تھی، جادو سکھوا تھی، جادو کراوا تھی، انے اے لوگ پر کوئی جادو کرے نہ تھی محفوظ رہا. عزیزو، امام علی علیہ السلامنی میزان الحکمت ماں تھی ایک حدیث اپنے جوئیے چھے، والیوم 3 پیج نمبر 100. امام علی علیہ السلام فرماوے چھے، نجومی اٹلے کے ایسٹرولوجر، کاہن جیو چھے، کاہن جادوگر نی جیو چھے، کاہن اٹلے جوتیس جی کرے، نجومی ایسٹرولوجر جے چھے ایک کاہن جیو چھے، کاہن اٹلے کے جوتیس جی بھاگ જે લોકો જ્યોતિષ ભાગતા હોય છે, જે લોકો ભવિષ્યવાણી કરતા હોય છે, એ કાહિન જાદુગર જેવા છે. અને જાદુગર કાફિર જેવા છે, અને કાફિર જહન્નમી છે. નજુમી કાહિન જેવા છે, કાહિન જાદુગર જેવા છે, અને જાદુગર કાફિર જેવા છે, અને કાફિર જહન્નમી છે. ઓર એક હદીસ આપણે જોઈએ છે અઝીઝો, અને હદીસ અઝીઝા નિગ્રામી આપણા રસૂલ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. રિસાલત માં સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે ત્રણ પ્રકારના લોકો જન્નતમાં નહીં જાય. પરમેનન્ટ શરાબી, હંમેશા શરાબ પીવાવાળા. નંબર બે, જાદુગર અને જાદુ કરાવવાવાળા. નંબર ત્રણ, કતે રહેમ કરવાવાળા. તો અઝીઝો, આપણે હવે એક બહુ જ સરસ વાત કરવા જઈ રહી છું, સાચે જ એના પર થોડો ગોરો ફિક્ર કરવાની જરૂર છે. અને ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે તમે ખૂબ જ તવજ્જોની સાથે આ સાંભળશો. ઇન્શાલ્લાહ આપણે તકરીબન 15 એવા પોઈન્ટ જોશું જેનાથી આપણને ખ્યાલ આવશે કે જાદુ અલગ છે, મોજીઝો અલગ છે. અઝીઝો, મોજીઝો અલ્લાહની અતા હોય છે. જાદુ અઝીઝાની ગ્રામી જે સ્ટડી કરે અને પછી એ શીખે છે. જાદુગર માટે, જાદુ કરવા માટે સ્ટડીની જરૂર પડે છે, જ્યારે કે મોજીઝા અલ્લાહની અતા હોય છે. જાદુ માટે પ્રેક્ટિસ કરવી પડે છે, જ્યારે કે મોજીઝા અલ્લાહના હુકમથી થાય છે, અલ્લાહના ઇઝનથી થાય છે. ત્રીજો પોઈન્ટ, જાદુગર જે ક્ષેત્રમાં, જે શોભામાં પ્રેક્ટિસ કરી હોય તેમાં જ તે કાર્યો બતાવી શકે છે, એટલે કે એ લિમિટેશન હોય છે એની પાસે. અઝીઝો, જ્યારે કે મોજીઝામાં જે પણ લોકો ડિમાન્ડ કરે એ કાર્ય નબી કે ઇમામ કરતા હોય છે, અલ્લાહના ઇઝ નથી. દાખલા તરીકે જ્યારે સોએબ પેગંબર પાસે લોકોએ એક એવી ઊંટણીની માંગણી કરી હતી કે જે જમીનમાંથી નીકળે અને એ ગર્ભવંતી હોય અને પછી એ બાળકને જણે, તો એવો મોજીઝો દેખાડ્યો. નંબર ચાર, અગર બીજી કોઈ વ્યક્તિ એ બાબતની પ્રેક્ટિસ કરી લે તો તે પણ તેમાં સફળ થઈ શકે. જાદુગર જે જાદુ બતાવતા હોય એવી જ બાબતની અગર કોઈ બીજું પ્રેક્ટિસ કરે તો એ પણ એમાં સફળ થઈ શકે છે, એટલે કે શીખી શકે છે. જાદુગર બીજાને ચેલેન્જ નથી કરી શકતો કે મારા જેવું કોઈ દુનિયામાં નથી કરી શકતો, નહીં. જ્યારે કે મોજીઝા તે હોય છે કે તેને પડકારી નથી શકાતું, કોઈ પણ તેમાં સફળ નથી થઈ શકતું અને હંમેશા બાકી રહે છે. નંબર પાંચ, જાદુ કરનારનો કોઈ ને કોઈ શિક્ષક હોય છે કે જેના પાસે શીખતું હોય છે. જ્યારે કે મોજીઝા નબીને અલ્લાહ અતા કરે છે, ડાયરેક્ટ કોન્ટેક અલ્લાહથી હોય છે, તેનો કોઈ ગુરુ કે શિક્ષક નથી હોતો. નંબર છ, જાદુનો દુરુપયોગ થાય છે, જ્યારે કે મોજીઝાનો દુરુપયોગ નથી થતો. નંબર સાત, જાદુ કરવા માટે સાધનો, દવા, પ્રેક્ટિસ જોઈએ, જ્યારે કે કોઈ પણ સાધન, દવાઓ કે પ્રેક્ટિસની જરૂર મોજીઝા માટે નથી. નંબર આઠ, જાદુનો તોડ મળે છે, જ્યારે કે મોજીઝાનો કોઈ પણ જવાબ નથી લાવી શકતો. નંબર નવ, જાદુગર હિપ્નોટિઝમ, મોસ્મેનિઝમ કરે છે, લોકોને આભાસ પેદા થાય, નજરબંધી કરે છે, જ્યારે કે નબી જે મોજીઝો દેખાડે છે તે હકીકત હોય છે, તે નજરબંધી કે હિપ્નોટિઝમ વગેરે નથી હોતું. નંબર દસ, જાદુગરનું કેરેક્ટર, એના અખલાક વર્સ્ટ હોય છે, જ્યારે કે નબીનું કેરેક્ટર આલા હોય છે. નંબર અગિયાર, જાદુ લોકોને પ્રભાવિત કરવા માટે હોય છે, જ્યારે કે મોજીઝા નબુવત કે ઇમામતના દાવા માટે હોય છે, નબુવતને કે ઇમામતને સાબિત કરવા માટે હોય છે. નંબર બાર, જાદુગર જાદુ લોકોને ડિમાન્ડ પ્રમાણે નથી કરી શકતા, બલકે જેમાં એ લોકોએ પ્રેક્ટિસ કર્યું એ જ બતાવે છે, જ્યારે કે નબી અલ્લાહના ઇઝ્ન થકી મોજીઝા બતાવે છે જે લોકો ડિમાન્ડ કરતા એ પણ બતાવી શકે. નંબર તેર, જાદુને ઓલુમે ગરીબા કહેવાય છે, મતલબ કે નકલી સાયન્સ છે. જ્યારે કે અઝીઝાની ગ્રામી મોજીજા તો અલ્લાહના નબી અલ્લાહ તરફથી અલ્લાહના ઇઝનથી બતાવે છે. નંબર 14, જાદુ તબક્કાવાર છે, મતલબ કે જે આજે તે કરી શકે છે તે એક વર્ષ પહેલાં નહોતો કરી શકતો, જ્યારે કે નબીનો મોજીજો તાત્કાલિક હોય છે. અઝીઝા નિગ્રામી નંબર 15, નબીએ કરેલા કામને કોઈ પણ જાદુગરે કરેલા કામ સાથે સરખાવી ન શકાય. અગર જે મહાન સૂફી 4000 રાત સુધી પ્રેક્ટિસ કરે તો પણ તે મુર્દાઓને જીવતો નહીં કરી શકે. દાખલા તરીકે મોહિયુદ્દીને અરબી, કે જેને અબુલ ઇરફાન કહેવામાં આવે છે, તે કોઈ પણ નબીની વિસાતમાં નાનામાં નાનું કાર્ય નહોતું કરી શકતું. એટલા માટે મોજીજો એવો હોય છે કે હંમેશા માટે પડકારી ન શકાય હોય છે. અઝીઝો, જે જાદુ થયા છે એવા બીજા પણ કરી શકતા, પણ દાખલા તરીકે મોજીજાનો જવાબ આજ સુધી નથી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે અગર ચાંદને બે ટુકડા કર્યા હતા તો આજ કોઈ બી દાવો નથી કરી શકતું કે અમે કરી શકશું, કે કોઈ સૂરજને નથી પલટાવી શકતું. અઝીઝો, કોઈ ઝાડ મૂળ સાથે ઉખડીને આવીને ગવાહી નથી આપતું નબુવતની, કોઈ કાંકરા તસ્બી નથી પડતા કોઈના હાથમાં. તો અઝીઝા નિગ્રામી મોજીજા મોજીજા છે, અને જાદુ જાદુ છે. જાદુ એક એવું ઇલ્મ છે કે જેને હરામ કરાર દેવામાં આવ્યું છે. મારો તમને સવાલ છે કે કુરાને મજીદમાં આ શબ્દ સહર એટલે કે જાદુ કેટલી વખત આવ્યો હશે? કુરાનમાં શબ્દ સહર કેટલી વખત આવ્યો હશે? સહર એટલે જાદુ કેટલી વખત આવ્યો હશે કુરાનમાં? જવાબ છે 51 વખત વાપરવામાં આવ્યો છે તકરીબન. અઝીઝા નિગ્રામી, જાદુ બે પ્રકારના હોય છે. એક તો ખયાલી જાદુ હોય છે, જેમ કે હિપ્નોટિઝમ વગેરે, ટ્રીક વગેરે, અને બીજું જાદુ જે હોય છે હકીકી જાદુ હોય છે. શું કુરાને કરીમમાં આ જાદુના પ્રકાર પ્રમાણેનું વર્ણન છે? યસ, કુરાને કરીમમાં બંને પ્રકારના જાદુનું વર્ણન છે. ખયાલી જાદુનું પણ છે અને હકીકી જાદુનું પણ છે. ખયાલી જાદુની આયત હું તમને બતાવું. અઝીઝો, સૂરે તાહા આયત નંબર 66, જનાબે મૂસાએ ફરમાવ્યું, નહીં તમે જ નાખો જેથી તેમના દોરડા લાકડીઓ વગેરે તેમના જાદુના બળે તેને એવા દેખાવા લાગ્યા કે જાણે મોટા મોટા સાપ દોડી રહ્યા હોય. સૂરે આરાફ આયત નંબર 116માં છે કે મૂસાએ અલઈસ્લામે કહ્યું, તમે જ નાખો. આથી જ્યારે તેમણે જાદુના દાવ નાખ્યા ત્યારે પ્રથમ લોકોની નજર બાંધી દીધી અને તેમને ભયભીત કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ લઈ આવ્યા. આ બંને આયતમાં લોકોને આભાસ થયો, ખ્યાલ આવ્યો, લોકોની નજરબંધી શબ્દો આવ્યા છે, એટલે કે ખયાલી જાદુનો નિર્દેશ છે. હવે હકીકી જાદુનો પણ કુરાનમાં જિક્ર છે. કુરાનમાં જે જિક્ર છે આપણે જોઈએ. સૂરે બકરા આયત નંબર 102, તો પણ તે લોકો પોતાની અંદર પતિ અને પત્ની વચ્ચે વિયોગ પડાવે તેવો જાદુ તેમની પાસેથી શીખતા હતા. એ લોકો પતિ પત્ની વચ્ચે વિયોગ પડાવે એવો જાદુ એમના પાસેથી શીખતા હતા. આ સૂરે બકરાની 102 નંબરની આયત છે. એવી રીતે અઝીઝો, સૂરે ફલક આયત નંબર 4, વમિન શરે નફાસાતે ફિલ ઉખદ, અને ગાંઠો પર ફૂંક મારનારીઓની બુરાઈથી આપણે પનાહ માંગીએ છીએ આ સૂરામાં. રિવાયતમાં છે કે એક યહૂદી ઔરત મશહૂર જાદુગરની હતી, જે રીતે જાદુગર હોય છે એવી રીતે જાદુગરની પણ હોય છે. અઝીઝા નિગ્રામી, તો આ ઔરત જે જાદુગર હતી એ જાદુની ગાંઠ બાંધીને કૂવામાં એણે ફેંકી દીધી. એનો ઈરાદો હતો કે રસૂલ ઇસ્લામ અહીંયાથી પસાર થાય તો એમના પર ખૂબ ખરાબ અસર થાય. પણ અઝીઝો, જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે, એક સૂરો લઈને આવે છે જેનું નામ સૂરે ફલક છે. રસૂલે ખુદા ત્યાંથી પસાર થયા, એમના પર કોઈ જાતની અસર ન થઈ. તો આપણને એક બહુ મોટો લેસન મળ્યો કે હંમેશા સૂરે ફલક, સૂરે નાસ વગેરે પડતા રહેવું જોઈએ. હવે આપણે જોઈએ કે અગર ખુદાના ખાસ્તા કોઈ આવી વાતમાં પડ્યું હોય કે એને જાદુ આવડતો હોય અથવા જાદુ શીખતા હોય અથવા એ જાદુ કરાવતા હોય તો એનું શું? આપણે એક વાક્ય જોઈએ. એક માણસ છઠ્ઠા ઇમામ પાસે આવ્યો, કહ્યું કે મેં મારી જિંદગી જાદુ ટોણામાં કાઢી નાખી છે, મને બહુ અફસોસ થઈ રહ્યો છે, યા ઇમામ, શું મારા ગુનાહ માફ થઈ શકે છે? ઇમામ અરે સામે ફરમાવ્યું કે હવે તું એ લોકોની મદદ કર જેઓ જાદુની અસરમાં છે અને તારી ગલતીને સુધારી લે. અસીસાની ગ્રામી, અગર ગુનાહ મોટો છે તો અલ્લાહ એના કરતાં વધારે મોટો છે. રહેમતની આગોશે રહેમત છે. તોબા, સાચી તોબા કરી લેવી જોઈએ. અને યાદ રહે કે બધા જ પ્રકારના જાદુ હરામ છે. કહાનત જે છે એક પ્રકારનો જાદુ છે કે જેને જ્યોતિષશાસ્ત્ર પણ કહેવાય છે. જેમ કે કુરાનમાં છે, સૂરા નંબર 52 આયત નંબર 29 સૂરે તૂર, માટે હે રસૂલ તું ઉપદેશ કરીએ જા, ઝકીર, તું ઉપદેશ કરીએ જા, કેમ કે તારા પરવરદિગારની કૃપાથી તું ન નજૂમી છે ન દીવાનો છે. અઝીઝાની ગ્રામી, કાહિનને તંજીમ પણ કહેવાય છે, કેમ કે એ લોકો સિતારાઓની આધારે, નજમને આધારે, તારાઓની આધારે ભવિષ્યવાણી કરતા હોય છે. યાદ રહે છઠ્ઠા ઇમામની હદીસ છે કે જ્યોતિષી, જાદુગર અને ભવિષ્યવાણી કરનાર ત્રણેય મલઉન છે, ત્રણેય લાનતને પાત્ર છે. જે માણસ જ્યોતિષશાસ્ત્ર અથવા ભવિષ્યવાણી કરનારને સારો સમજે તેને ખુદાંદે આલમ મેં રસૂલ પર નાઝિલ કરે તમામ બાબતોની ઇનકાર કર્યો ગણાશે. આવ આપણે જોઈએ, અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ નહેરવાનની લડાઈ માટે જઈ રહ્યા હતા ત્યારે એક શખ્સ આવે છે જે નજૂમી હતો. એણે કીધું, જો આપ આ વખતે નીકળશો તો મને વાતનો ભય છે કે આપ કદાચ આપના હેતુમાં સફળ નહીં થાઓ, તમે કામયાબી નહીં મેળવો, કેમ કે તમે એવા વખતે નીકળી રહ્યા છો કે સિતારા તમારા ફેવરમાં નથી. આપે ફરમાવ્યું, તમે એ સમય વિશે જાણો છો કે જે સમયે માણસ રવાના થાય તો મુસીબતથી બચી જાય, અને તમે મને એ ઘડી માટે ડરાવો છો કે જે ઘડીમાં રવાના થવાથી માણસને નુકસાન થાય. અને જે કોઈ તમારી આ વાતને સહી માને તેને કુરાને મજીદને જૂઠલાવ્યું ગણાશે, કારણ કે કુરાને મજીદમાં એ વાતનો ઉલ્લેખ છે કે ફાયદો અને નુકસાન ફક્ત અલ્લાહ તરફથી જ, બીજા કોઈ તરફથી નથી. તમારી વાત ઉપર ભરોસો કરવામાં આવે તો કોઈ સારા હેતુની પ્રાપ્તિ માટે અને મુસીબતોથી બચવા માટે ખુદા પાસે દુઆ માંગવાની જરૂરત જ ના રહે. બધા પોતાના સિતારાઓને જોઈને નીકળે. પછી આપે લોકો તરફ ચહેરો કરીને કહ્યું કે એ લોકો, તારાઓને લગતા વિજ્ઞાનમાંથી તમે એટલું જ હાંસિલ કરજો જે તમને ખુશકી અને તરીના માર્ગમાં ભૂમિયાનું કામ આપે, ગાઈડનું કામ આપી શકે. એ કરતાં વિશેષ જ્ઞાન તમને કહાનત, ભવિષ્ય ભાખવાની વિદ્યા તરફ દોરે છે, અને જ્યોતિષશાસ્ત્રી હુકમની દ્રષ્ટિએ કાહિન છે, અને કાહિન જાદુગર સમાન છે, અને કાફરનું ઠેકાણું જહન્નમ છે. બસ અલ્લાહનું નામ લઈને ઉપડો. છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સ્વાદિક અલ ઇસ્લામ ઇશાદ ફરમાવે છે કે સંપૂર્ણ ઇલ્મે નુજુમ સંપૂર્ણ રીતે મેળવી શકાતું નથી અને અધૂરા ઇલ્મનો કોઈ ફાયદા થતો નથી. અઝીઝાની ગ્રામી, અમુક સમય અમુક બનાવ કે અમુક અકસ્માત બને તે શક્ય છે, અને નજૂમીની તેવી વાત સાંભળવી હરામ નથી. પણ અઝીઝાની ગ્રામી, એના પર ભરપૂર એતેકાદ રાખવો, એને સાચું માનવું, એના પર યકીન કરવું. ફકીહોના મત મુજબ આસમાની બાબતો પર સંપૂર્ણ રીતે ભરોસો રાખવો, ગ્રહોને દુનિયાના મુંતઝીમ સમજવા કે આ ગ્રહો છે એ વ્યવસ્થા કરનાર છે, તેની પરિસ્થિતિનો આધાર બીજી બાબત ઉપર રહેલો છે અને તેની વિરુદ્ધ કંઈ જ થઈ શકે એમ નથી, એ સમજવું કુફ્ર છે, ભલે પછી એનો અકીદો ધરાવનાર ખાલિકનો ઇનકાર કરે કે ન કરે. આપણે જોઈએ કે ઇલ્મે નજૂમ અધૂરું છે, અને એની શ્રેષ્ઠ દલીલ નજૂમીઓની શંકાઓ અને અસંખ્ય ભૂલો છે. ઇતિહાસના પાના પર જે નોંધાયું છે એમાંનો એક કિસ્સો, એક વાક્ય બતાવો. તતમતુલ મુંતહા નામની કિતાબ અઝીઝાની ગ્રામી, એમાં લખ્યું છે કે હિજરી 582 બુર્જમાં 7 સિતારાઓ ભેગા થઈ ગયા. હિજરી 582 બુર્જમાં 7 સિતારો ભેગા થઈ, નજૂમીઓ પેશનગોઈ કરી હતી, ભવિષ્યવાણી કરી હતી કે આંધી અને તોફાન વગેરેથી આખી દુનિયાનો નાશ થઈ જવાય. જશે અને લોકો ગુફા અને ઊંડા ખાડામાં છુપાઈ ગયા. એટલું જ નહીં, પોતાની સાથે ખાવા પીવાની પૂરતી સામગ્રી લેતા ગયા. આંધીથી બચવા માટે તકેદારીના પૂરેપૂરા પગલાં લીધા. જે નિશ્ચિત ટાઈમ આપ્યો હતો એ દિવસ આવી પહોંચ્યો. આંધી આવવાની રાહ જોવા લાગ્યા. અઝીઝાની ગ્રામી અને તારીખ જમાદુલ આખરની 9મી તારીખે લોકોએ નક્કી કરી હતી. એ આવી પણ પહોંચી, પરંતુ કોઈ પ્રકારની આંધી આવી નહીં. લોકોએ દીવા સળગાવ્યા, પણ વાતાવરણમાં હવા એટલી બધી મંદ હતી, ધીમી હતી, કે એ દીવો પણ બિલકુલ સ્થિર બુજાયો નહીં. એવી જ રીતે તમે જુઓ, કેટલાક વર્ષ પહેલાં નજુમીઓએ એવી આગાહી કરી હતી કે જેનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એવી આગાહી કરવામાં આવી હતી સાંભળવા મુજબ કે અમુક સમય ધરતીકંપ થશે, અને આગાહીથી ગભરાઈને કેટલાક યુરોપિયન લોકોએ સમુદ્રમાં ડૂબકી મારી દીધી. પરંતુ નિશ્ચિત સમયે ધરતીકંપ થવાનો કે પૃથ્વીનો બીજા ગ્રહ સાથે અથડાવવાનો કોઈ બનાવ નોંધાયો નહીં. અઝીઝાની ગ્રામી, અઝીઝો ગુનાહે કબીરા, પેજ નંબર 293 પરથી હું એક બહેતરીન કિસ્સો કહેવા માગું છું કે ખુદા કેવો મહેરબાન છે. અબુ હફસ હદ્દાદના જીવનચરિત્રમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ જ્યારે જવાન હતા, જવાનીના શરૂઆતના દિવસોમાં એક સૌંદર્યવાન સ્ત્રીના ઇશ્કમાં લપેટાઈ ગયા, મોહબ્બત થઈ ગઈ એ ખૂબસૂરત સ્ત્રીથી, અને એના ઇશ્કમાં એવા દીવાના થઈ ગયા કે સબ્ર અને હોશહવાસ ચાલ્યા ગયા. એમની પાસે તે સ્ત્રીને મેળવવાનો કોઈ રસ્તો નહોતો, ગાંડા જેવા થઈ ગયા. લોકોએ તેમને કહ્યું કે નિશાપુરમાં એક યહૂદી જાદુગર રહે છે, એ જાદુ કરીને તમારો હેતુ પૂરો કરાવી દેશે, એટલે તમને એ સ્ત્રીથી મેળવી દેશે. અબુ હફસ એ જાદુગર પાસે જાય છે, પોતાની હાલતનું વર્ણન કહે છે કે મને એટલી મોહબ્બત થઈ ગઈ છે સ્ત્રીથી કે હું એના વગર રહી નથી શકતો. યહૂદી જાદુગરે કીધું કે તમે 40 દિવસ સુધી કોઈ પણ ઈબાદત કે નેક અમલ નહીં કરતા તો હું જાદુ દ્વારા તમારો હેતુ પૂરો કરી શકું. ન કોઈ ઈબાદત કરવાની, ન કોઈ નેક અમલ. હવે એને તો અક્કલ પર પડદો પડી ગયો હતો. 40 દિવસ સુધી કોઈ ઈબાદત નહીં કરવાની, કોઈ નેક કામ નહીં કરવાનું. આ વાત પર સહમત થઈ જાય છે અને અબુ હફસ ચાલ્યા જાય છે અને એના કહેવા મુજબ અમલ પણ કરવા લાગે છે. 40 દિવસ પછી જ્યારે અબુ હફસ એ યહૂદી પાસે જાય છે ત્યારે તેણે જાદુ કરવાના શક્ય એટલા બધા પ્રયત્નો કર્યા, પરંતુ અબુ હફસ પર જાદુની કોઈ અસર જ નહોતી થતી. ત્યારે તે યહૂદીએ કહ્યું કે તમે ચોક્કસ આ 40 દિવસ દરમિયાન કોઈ નેક કામ કર્યું હોવું જોઈએ જેના કારણે જાદુ અસર નથી થતો, તમારી પર કોઈ અસર નથી. જલ્દી કહો તમે કયું નેક કામ કર્યું છે. અબુ હફસે કહ્યું કે આ 40 દિવસ દરમિયાન મેં ન કોઈ ઈબાદત કરી, ન કોઈ નેક કામ કર્યું. અલબત્ત એક દિવસ રસ્તા પરથી પસાર થતી વખતે મેં વચ્ચે પડેલો પથ્થર બાજુ પર રાખ્યો જેથી કોઈને ઠેસ ન લાગે. યહૂદી જાદુગરે કીધું, નવજુવાન, આ વાત તારા માટે રડવા જેવી છે, રોવા માટે કાફી છે જવાન તારા માટે આ વાત, કે તે સતત 40 દિવસ સુધી ખુદાની નાફરમાની કરી, પરંતુ એ ખુદા એટલો કરીમ છે કે તેણે તારી આ જરા જેટલી પથ્થર હટાવવાની નેકીને કબૂલ કરી લીધી છે. એટલે કે 40 દિવસ સુધી ખુદાના હુકમની અવગણના કરી હોવા છતાં તેણે તારા નાનકડા નેક અમલને કબૂલ કરી લીધો, અને તારો આ નાનો એવો નેક અમલ જાદુની અસર થવામાં આડખેલી રૂપ બની ગયો છે. તેથી તારા માટે એવા ખુદાના હુકમની અવગણના કરવી યોગ્ય નથી. જાદુગર એને સલાહ આપે છે. આ પણ અલ્લાહનો અહેસાન. કહેવાય છે કે અબુ હફઝ ઉપર આ વાક્યનો અઝીઝાની ગ્રામી એટલો બધો અસર થયો કે એણે પોતાના ગુનાહોની તોબા કરી લીધી અને ખુદાની ઈબાદત અને ઇતાત કરવામાં મગ્ન થઈ છે, એટલા સુધી કે પોતાના જોહદ અને તકવાના કારણે કરામત કરવાની શક્તિ પણ ધરાવવા લાગી. હા જીઝો, ઇમામ હુસૈન અલ ઇસ્લામ માટે રસૂલ ખુદા ફરમાવે છે, ઇન્નલ હુસૈન મિસબાઉલ હુદા વ સફીનતુન નજા. યકીન, ઇમામ હુસૈન હિદાયતનું ચિરાગ છે, નજાતની કસ્તી છે. અગર ખુદા ના ખાસ્તા કાંઈ ભૂલ પડી ગઈ હોય, કાંઈ ગુનાહ થઈ ગયો હોય, તો અઝીઝો સાચે જ કોઈ હાજત હોય, કોઈ બીમારી હોય, મદલિસે હુસૈન અલહિસલામની મન્નત માનવી જોઈએ. ઇમામ હુસેન અલ-ઇસ્લામ જ નહીં, પરંતુ દરેક તે ચીજ જે ઇમામ હુસેનથી મનસૂબ છે, એટલે કે મજલિસે અઝા, માતમે હુસેન, ઝિયારત, ન્યાઝ, આંસુ, દરેક વસ્તુ અઝીઝો મોઝીઝ દુમા છે. મજલિસે અઝા કે જેના વસીલાથી ઇન્સાનને શફા મળે છે, જે લોકો મજલિસે અઝા પોતાના ઘરે કરે છે એમની અઝમત કેટલી છે. એક વાક્ય સંભળાવવા ચાહું છું અઝીઝો. સાહેબે મિંબર બયાન કરે છે કે એમણે આ વાક્યો ઈરાનના ખતીબથી સાંભળ્યો છે. વાત એમ હતી કે આલિમે દીન કહે છે કે ઈરાનના કિરમાન શહેરમાં એક મોમિનના ઘરે મહર્રમ મહિનામાં 18 દિવસ સુધી મજલિસ થતી, હર વર્ષે થતી 18 દિવસ. મજલિસ બાદ ઈરાનની બહેતરીન ન્યાઝ થતી. દરરોજ ન્યાઝે હુસેનમાં મોમિનો માટે બહેતરીન ન્યાઝનું દસ્તરખાન બિછાવવામાં આવતું. 18 દિવસ સુધી જમવાનો સિલસિલો રહેતો. ઘણા બધા આઝાદારો આ મજલિસમાં આવતા અને હર વર્ષે આ સિલસિલો જારી હતો. કિરમાન શહેરમાં મજલિસ જે કરતા હતા એક વૃદ્ધ માણસ હતા. એને એક્ચ્યુઅલમાં જુઓ તેમની પાસે માલે દુનિયામાંથી ખાસ કંઈ નહોતું, એટલે એટલું નવાઈ લાગતી કે આટલી 18 દિવસની મજલિસનો પ્રોગ્રામ દરરોજ ન્યાઝે હુસેન કરવું. એક દિવસ આલિમેદીન એમને સવાલ કરે છે કે તમે દર વર્ષે 18 મજલિસ કરો છો, મજલિસ બાર બહેતરીન ન્યાઝે હુસેન કરો છો, જ્યારે કે હું જોઈ રહ્યો છું કે તમારી પાસે માલે દુનિયામાંથી કાંઈ આટલું બધું છે નહીં. એ વૃદ્ધ જઈફ જેનું નામ આગા માશાલ્લાહ હતું, એને કહ્યું કે આ ઇમામ હુસેનનો કરમ છે. અને આની પાછળ એક દાસ્તાન છે કે જ્યારે હું જવાન હતો મારા પિતાનો ઇંતેકાલ થઈ ગયો. હવે હું અને મારી માતા જે જઈફ હતા ગમે ઘરમાં હતા. પિતાનો ઇંતેકાલ થઈ ગયો હતો, માતા બેવા બની ગયા હતા, એમાં હું બીમાર પડી ગયો અને મારા શરીરમાં અસંખ્ય જખમ થઈ ગયા અને એ જખમમાંથી લોહી અને પરુ નીકળતા હતા. 6 મહિના સુધી હોસ્પિટલમાં ઈલાજ કર્યો પણ સારું ન થયું. ડૉક્ટરોએ આશા છોડી દીધી અને મારી માતાને કીધું કે તમારા દીકરાની બીમારીનો કોઈ ઈલાજ અમારા પાસે નથી, એને ઘરે લઈ જાઓ. 6 મહિના પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો અને એ વખતે ડૉક્ટરોએ મારી માતાને કીધું કે તમે એને બધાથી અલગ રાખજો, નહીંતર આ બીમારી ચેપી છે, બીજાને લાગશે. એ જવાનીમાં મારા બીમારીને કારણે પગ પણ ચાલ્યા ગયા, હવે હું ચાલી નહોતો શકતો. મારી માતા બહુ મુશ્કેલીમાં હતા અને એ કહે છે કે મારા ઘરમાં જે નીચે ભોયરામાં જે રૂમ હતો એમાં મને મારી માએ સુવરાવી દીધો હતો. બીમારીને કારણે લોકોએ મને મળવાનું બંધ કરી દીધું. મારી મા બીજા કેટલાય મહિના સુધી મારી સારવાર કરતી રહી. હવે મહર્રમ આવવામાં ફક્ત 3 દિવસ બાકી હતા. મારી મા રોઈ રોઈને દુઆ કરતી હતી અને મજલિસમાં જવાની અનહદ તમન્ના રાખતી હતી કે હું પણ મજલિસમાં જઈ શકું. એને રોતા રોતા દુઆ કરી, એ ખુદા, એ મારા અલ્લાહ, તમારા દીકરાને શિફા આપી દે જેથી અમે બંને મજલિસમાં જઈ શકીએ. અને પરવરદિગાર, અગર એવું નથી તો તમારા દીકરાને મોત આપી દે. હું એને આ હાલતમાં છોડીને તો મજલિસમાં નહીં જઈ શકું. દીકરો કે એ જવાનની હાલતને મેં મારી માની આ દુઆ સાંભળી હું રોવા લાગ્યો. અલ્લાહ મને શફા આપ અથવા મને મોત આપ. હવે મારી જઈફમાંથી મારી સારવાર કરવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે. મેં રોતા રોતા ઇમામ હુસેન અલ ઇસ્લામને કહ્યું, મૌલા હુસેન, અગર તમે મને શફા આપી તો હું નજર કરું છું કે અગર મને શફા મળી ગઈ તો 10 દિવસ હર વર્ષે મજલિસે અઝા કરીશ. માનતા માની લીધી. યાદ રહે, જ્યારે આપણે માનતા માનીએ છીએ અઝીઝાની ગ્રામી, આપણે જબાનથી બોલવું પડે અને અલ્લાહ આવવું જોઈએ કે માનતા માની લીધી કે અલ્લાહ તારા ખાતર દર વર્ષે 10 દિવસ મજલિસ કરીશ અગર મને શફા મળી ગઈ. રાતે સપનામાં જોયું ઇમામ હુસેન અલ ઇસ્લામ આવ્યા. મારો પૂરો રૂમ નૂરથી મુનવ્વર થઈ ગયો. કીધું, હું તને શફા આપવા આવ્યો છું. કીધું, તું તમે કોણ છો? એ જ હુસેન છું જેની તે મન્નત માને છે. ઊભા થઈ જાઓ, મેં કીધું ઊભો નથી થઈ શકતો, પગ પણ નથી મૂકી શકતો. કીધું યા હુસૈન કહીને ઊભો થા. હું યા હુસૈન કીધું. મેં જોયું ઊભો થઈ શકતો હતો. એમણે મને ગળે લગાડ્યું. મેં કીધું મૌલા 10 દિવસ તમારા નામની મજલિસ કરીશ. ઇમામે કીધું 10 નહીં 18 દિવસ કરશે. તને ખબર છે મારી માતા કેટલા વર્ષની ઉંમરે શહીદ થયા? 18 વર્ષની ઉંમરે. આપણે સાથે મળીને 18 દિવસ મજલિસ કરશું. 10 દિવસ તારા તરફથી, 8 મજલિસ મારા તરફથી. આપણે બંને ભેગા મળીને મજલિસ કરશું. અઝીઝો, કિતાબ યુસુફે ઝહરામાં 32 નંબરના પેજ પરથી અમે વાક્યો લીધો છે. અલીમે દીન ઈરાનના અલીમે બયાન કર્યું છે અને એને અઝીઝાની ગ્રામી મૌલાના કુમેલ મહદવી સાહેબે આ કિસ્સો બયાન કર્યો. હું તમારી સમક્ષ આ કિસ્સો પડી રહી છું. યકીન, તમે એક મજલિસથી પણ માનતા માની શકો છો, તમે ઘર મેળે પણ કરી શકો છો. કોઈ બીમાર હોય, દિલથી મન્નત માની લો. અઝીઝો, કે છે મને શિફા મળી ગઈ. મેં મારી માતાને કહ્યું, મારી માતા પણ ખુશ થઈ ગઈ કે મૌલા હુસૈને મારા દીકરાને શિફા આપી. મોહરમને 1 દિવસ બાકી હતો. બીમારીના કારણે કામ ધંધો બંધ હતો. ઘરમાં બીમારીને કારણે કંઈ બચ્યું નહોતું. વિચાર કરતો હતો કે મજલિસ અઝા કેવી રીતે કરીશ. મારાથી જેટલો થયો મેં બંદોબસ્ત કર્યો. ચાંદ રાત થઈ ગઈ. કોઈએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો. આવનાર એક મોમિન હતા. કીધું તમે મજલિસ કરવાના છો? મેં સાંભળ્યું છે, હું ચાવલનો વેપારી છું. તમારી ન્યાસમાં જેટલા ચાવલ જોઈએ મારા તરફથી. થોડી વાર થઈ, બીજો આવ્યો. ન્યાઝમાં ગોશ્ત મારા તરફથી. એક માણસે આવીને કહ્યું આગા શરબત મારા તરફથી. મને થયું કે મેં તો હજી કોઈને કીધું નથી કે કાલથી મારા ઘરે 18 દિવસ મજલિસ છે. કરામે હુસૈન હતો. 1 દિવસ નહીં, પૂરા 18 દિવસ ન્યાઝમાં લોકોએ તમામ ચીજો આપી. બહેતરીન ન્યાઝે હુસૈન થઈ કે જે આ સુધી મારી જવાનીથી હવે હું જઈફ થઈ ગયો. હર વર્ષે લોકો આવે છે, ન્યાઝની વ્યવસ્થા કરે છે. અને આ દસ્તરખાન ઇમામ હુસૈનનો કરમ અને હતા છે. આવા કરીમ ઇમામ કરબલાના મેદાનમાં ભૂખ્યાને પ્યાસા શહીદ કરી દેવા. 4 મહર્રમ એ તારીખ છે કે જે તારીખે નેરે ફુરાતથી ખેમાં હટાવી લેવામાં આવ્યા છે. અઝીઝો, હવે કોઈ નથી જાણતું કે 7 મહર્રમ અગર એ તારીખ છે કે એક કચરો પાણી નહોતું, પણ 4 મહર્રમથી નહેરના કિનારે ખેમા હટાવી દેવામાં આવ્યા છે અને પહેરા લગાવી દેવામાં આવ્યા છે. હાય પ્યાસ, હાય હુસૈન. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. ખુદા, તડપતા દિલની સાથે, વહેતા સોની સાથે એક જ દુઆ છે, તારી આખરી હુજ્જતના સુહૂરમાં તાજીમ ફરમા. અલ્લાહુમ્મા અજ્જિલ વલીકલ ફરજ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન.